મોત થી ફફડતો કંસ દોડતો દોડતો કારાગૃહ બાજુ આવ્યો. મનમાં એમ છે, મારા મોત ને મારી નાખું પછી મારે મરવાનું જ ન રહે. દેવકી નો આઠમો એ જ મારો કાળ છે, મારું મોત છે, એને જો હટાવી દઉં, એને જો મારી નાખું તો પછી મારે મરવું ન પડે. મથુરાનો અધિપતિ છે પણ એને ખબર નથી મૃત્યુ કદી પણ કોઈનાથી હટતું નથી. પણ તેમ છતાંય આ જગતમાં મૃત્યુને હટાવવાના અનેક પ્રયાસો થાય છે, પણ આજ સુધી મૃત્યુ હટ્યું નથી. જો મૃત્યુ હટી જતું હોત, ડોક્ટરની પાસે જવાથી જો મૃત્યુ હટી જતું હોત, બુવા અને ભરાડેની પાસેથી મૃત્યુ જો હટી જતું હોત એની પાસે જવાથી, તો 500-500 વર્ષના ડોક્ટરો જીવતા હોત આ પૃથ્વી પર, 1000-1000 વર્ષના ભુવા લોકો જીવતા હોત. આજે મોત કોઈનાથી હટવાનું નથી, માટે મોતને હટાવવાની કોશિશ ન કરો, મોતને સુધારવાની કોશિશ કરો. પણ જેને આ દ્રષ્ટિ નથી એ હંમેશા વિચારતો રહે છે મોતને હટાવ્યું નથી. પણ
જનો મોત થકી ડરે છે, મૂર્ખ જનો
દુરાખ છે,
મૂર્ખ જનો મોત થકી ડરે છે, મૂર્ખ જનો મોત થકી ડરે છે, તે શું ડરાથી કદી ઉગરે છે, તે શું ડરાથી ઉગરે છે, તે શું ડરાથી કદી ઉગરે છે, તે શું
જેનો જન્મ થયો છે અને માથે મૃત્યુ નિશ્ચિત છે, કોઈને બે દાડા વહેલા, કોઈને બે દાડા મોડા, મોડું વહેલું મરવાનું જાણે, મરવાનો રાત નિશ્ચિત છે એમ જે સમજતો હોય, એ મૃત્યુથી કદી ડરે છે, મૃત્યુથી બચવાનો પ્રયાસ પણ ન કરે, કારણ કે મૃત્યુથી બચી નથી શકાતું.
આવી ગ્રહ છે જરૂર,
ચારે વિચારી ધન ચિત્ત થાવું,
ગ્રહ છે જરૂર જવા નહીં દે લગે કદૂર, મૃત્યુ એક કદમ નહીં ઉઠાવા દે. મૃત્યુ જયારે આવી જશે હાથમાં રહેલો કોળિયો મોઢા સુધી નહીં પહોંચે. ખુલેલી આંખ ફરી વાર બંધ નહીં થવા દે. મૃત્યુ જયારે આંબી જશે કોની તાકાત છે મૃત્યુની સામે વિજય પ્રાપ્ત કરી શકે? આ બ્રહ્માંડમાં એવો કોઈ સમર્થ પુરુષ નથી થયો જે મોતને હટાવી શકે. જ્યાં મોત આવી ગ્રહ છે જરૂર જવા નહીં દે દગે કદૂર, ત્યારે વિચારી દ્રઢ ચિત્ત થાવું જ્યારે મળે તે ક્ષણ ઉઠી જાવું. બસ ખુદ એટલા મજબૂત બનો એમ, મૃત્યુ આવે ત્યારે આનંદમાં એનો સ્વીકાર કરી લઈએ, તુરંત ચાલતા થઈ બસ રાહ જોઈને જ બેઠો છું. મૃત્યુનો આનંદ હોવો જોઈએ, સમજાય છે? મૃત્યુનો આનંદ હોવો જોઈએ, શોક નહીં. મૃત્યુનો જે શોક કરે છે એ ગાંડો છે, મૃત્યુનો જેને આનંદ છે એ ડાહ્યો છે. ત્રણ વર્ષ સુધી એકની એક જોડી આમ બદલાય દબલાય પહેરી રાખી હોય કપડાની, ત્રણ વર્ષ સુધી, અને પછી નવા પહેરવાના થાય ત્યારે આનંદ થાય કે શોક થાય? ત્રણ વર્ષ વધારે નહીં, ત્રણ વર્ષ સુધી એને એ જ જોડ પહેરી રાખ્યું, બે જ જોડ હોય, એકા 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 એકા. ત્રણ વર્ષ પૂરા થયા હોય પછી નવી જોડ ચીવડાવીએ, પછી પહેરવાનો સમય આવે તો આનંદ થાય કે શોક થાય? કેવળ ત્રણ વર્ષ પછી નવી જોડ પહેરવાની થાય ને જો આનંદ થતો હોય તો 80 વર્ષ પછી 90 વર્ષ પછી નવી જોડ પહેરવાનો જયારે સમય આવે ત્યારે તો આનંદ હોવો જોઈએ. દેહને જેમ જૂનું વસ્ત્ર નથી ગમતું તેમ આત્માને જૂનો દેહ નથી ગમતો. કપડું જ્યારે ગાઢો થઈ જાય ત્યારે આપણને તુરંત વિચાર થાય કે આને કાઢી નાખીએ, એમ શરીર જ્યારે ભાભો થઈ જાય, શરીર જ્યારે ભાભો થઈ જાય ત્યારે આત્માને મનમાં એમ થાય કે આને કાઢી નાખીએ. ભગવાનનો જે ભક્ત હોય તો એવો દેહ મળે, 16 વર્ષની કાયા, ન માથું દુખે, ન પેટમાં દુખે, ન આંખ દુખણી આવે, કોઈ તકલીફ નહીં. બસ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પણ કંસ મૂર્ખ છે. કંસ મૂંઝાયો છે મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ, અને ત્યારથી બચવા માટેનો પ્રયાસ કરતો હતો. એમાંય સમાચાર મળ્યા કે દેવકીની કુખે 8મો જન્મી ચૂક્યો છે. તુરંત દોડ દીધી, દેવકીનો 8મો મારો કાળ, દેવકીનો 8મો મારો કાળ. દોડતો દોડતો કારાગૃહની અંદર આવ્યો છે, લોક ખોલી અંદર પ્રવેશ કર્યો અને વસુદેવજીને પ્રશ્ન કર્યો, વસુદેવ બતાવો દેવકીનો 8મો ક્યાં છે? વસુદેવજી આજ મૂંઝાયા છે, કેમ કહું દેવકીનો 8મો ક્યાં છે? જો એમ કહું દેવકીનો 8મો અહીંની ગોદમાં ખેલે તો ખોટું બોલ્યો કહેવાય, અને સત્ય વાત જો બતાવું કે દેવકીનો 8મો તો નંદ બાબાની ઘેરે છે તો અધમ પાપી ત્યાં જઈને મારી નાખે. મૂંઝાયો આ વસુદેવજી જેવા વીર પુરુષ મૂંઝાયા છે. અમુક અમુક જીવન એવું હોય, સમય અને સંજોગ જયારે વ્યક્તિને ભવડો લે, ભાલ ભલી વ્યક્તિ એમ એને સમય અને સંજોગ ખોટું બોલવા માટે મજબૂર બનાવે છે. મજબૂર ભાલ ભલી વ્યક્તિને મજબૂર બનાવી દે માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી એમ લખ્યું, સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિ. પોતાનો અને પારકો દ્રોહ થતો હોય ત્યારે સત્ય વચન ન બોલો તો તમને પાપ નથી. એમ એ આવો દેશ કાળો, ડગલે ને પગલે ની આવો દેશ કાળો. પોતાનો દ્રોહ થતો હોય, પોતાની સાથે અન્યાય થાય તેમ હોય, એ તો બીજાનો અન્યાય થાય તેમ હોય, પોતાનો પ્રાણ જાય એમ હોય, એ તો બીજાનો પ્રાણ જાય તેમ હોય, પોતાની લાજ જતી રહે એમ હોય, એ તો બીજાની લાજ જાય તેમ હોય, ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે ખોટું બોલો તો તમને બાધ નથી. બાકી લાગત નહીં કહેશે. ભાલ ભલા ને સમય અને સંજોગ ખોટું બોલવા માટે મજબૂર બનાવે. મહાભારતને જરાક યાદ કરો, અદભુત એક કથા લખાણી છે. યુદ્ધના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ રમાતું હતું, એક પછી એક 8 દિવસ જયારે વ્યતીત થઈ ગયા અને 8 દિવસ થતા થતા તો પાંડવોનો વિજય સ્પષ્ટ દેખાવા લાગ્યો, દુર્યોધનનો અને કૌરવનો પરાજય સ્પષ્ટ જયારે દેખાવા લાગ્યો, દુર્યોધન ગુરુ દ્રોણની પાસે ગયો અને ગુરુ દ્રોણને એમ કીધું, ગુરુદેવ આજ મને ખબર પડી તમે ઉપરથી મારા પક્ષમાં છો અને અંદરથી તમે પાંડવોના પક્ષમાં છો, આવી જો મને ખબર હોત તો યુદ્ધનું બીડું અમે સ્વીકારત જ નહીં, અમે તમારે આધારે યુદ્ધનું બીડું સ્વીકાર્યું અને આજ તમે એમને દગો દીધો. ગુરુ દ્રોણ ઉભા થઈ ગયા, દુર્યોધન તું શું વાત કરે, ઉપરથી તારા પક્ષમાં છો? હા હા ગુરુદેવ, તમે જે ઉપરથી મારા પક્ષમાં ન હો તો પાંડવોની તાકાત છે, આ જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ એમનો વિજય સ્પષ્ટ થતો જાય છે. અને ગુરુ દ્રોણ ક્રોધના આવેશમાં આવીને એવું બોલી ગયા, દુર્યોધન તું ચિંતા નહીં કરીશ, આવતે દિવસે સેનાપતિ પદ હું સ્વીકારીશ, યુદ્ધના મેદાનમાં જઈશ, આવતીકાલનો સાંજનો સૂર્ય હાથમે તે પેલા કુંતાના 5માંથી એકને ઓછો ન કરું તો મારું નામ ગુરુ દ્રોણ ને, આવતીકાલનો સૂર્ય હાથમે તે પેલા અર્જુનને હું ઢાળી દઈશ, આવતીકાલનો સૂર્ય હાથમે તે પેલા કૌરવનો વિજય જાહેર કરાવી દઈશ. પણ યુદ્ધના મેદાનમાં આવ્યા, કપાળે લીલો પટકો બાંધ્યો, લાંબી ધોળી દાઢી, અમને સામને સેનાપતિ પદ ગોઠવાણું, કૌરવના પક્ષમાં સેનાપતિ પદ ઉપર ગુરુ દ્રોણ છે, પાંડવના પક્ષે સેનાપતિ પદ ઉપર અર્જુન છે. ગુરુ દ્રોણને જોઈ અર્જુને ભાથામાંથી બાણ કાઢ્યું, ધનુષ્ય પર ચડાવી બાણ છોડ્યું, પણ અર્જુનનું બાણ અર્ધેક જ્યાં પહોંચ્યું તો ગુરુ દ્રોણે ભાથામાંથી બાણ કાઢ્યું, ધનુષ ઉપર ચડાઈને ટંકાર જે કર્યો, 1 માંથી 10 બાણ થયા, અર્જુનના 1 બાણને કાપી નાખી, 9 બાણ અર્જુનની છાતીને આર પાર ઉતરી ગયા. અર્જુને બીજું ભાથામાંથી બાણ કાઢ્યું, ધનુષ ઉપર ચડાવી ટંકાર કરીને છોડ્યું, 1 માંથી 10 બાણ થયા, ગુરુ દ્રોણે પોતાના ભાથામાંથી બાણ કાઢ્યું, ધનુષ ઉપર ચડાવી નિશાન તાકીને બાણ છોડ્યું, 1 માંથી 100 બાણ થયા, અર્જુનના 10 બાણને કાપી નાખી, 90 બાણ અર્જુનની છાતીને આર પાર ઉતરી ગયા. અર્જુને ત્રીજું બાણ કાઢ્યું, ધનુષ ઉપર ચડાવ્યું, ટંકાર કર્યો, 1 માંથી 100 બાણ થયા, ગુરુ દ્રોણે ત્રીજું બાણ પોતાના ભાથામાંથી કાઢ્યું, ટંકાર કરીને બાણ છોડ્યું, 1 માંથી 1000 બાણ થયા, 100 બાણ અર્જુનના બાણને કાપી નાખી, 900 બાણ અર્જુનની છાતીને આર પાર ઉતરી ગયા. રોંઢાનો જ્યાં સુમાર થયો, અર્જુન મળ્યો લડફડિયા લેવા. દ્વારકાધીશના મનમાં એમ થઈ ગયું, આ બુઢિયો રંગમાં આવ્યો છે, હાંજ નહીં ભાળવા દે. છાવણી જેવો કરી નાખ્યો અર્જુને, છાવણી જેવો. દ્વારકાધીશના મનમાં એમ થયું, અર્જુનને જો જીવતો રાખવો હોય તો કંઈક કાવતરું કરવું પડશે. ભીમને બોલાયો, ભીમ આ બુઢિયો અટકે એવું કઈ ઉપાય ખરો? તો કે નાથ એક ઉપાય છે, એનો દીકરો જો મરી જાય એની પ્રતિજ્ઞા છે, મારો દીકરો મરે તો હાથમાંથી હથિયાર ફેંકી દઉં. દ્વારકાધીશ કે તો જાન ઉલાળી નાખ ને, પણ મરે એમ નથી, ચિરંજીવી છે. ભગવાન કે તો ભારે થઈ, બીજો કઈ ઉપાય? તો કે નાથ એક ઉપાય છે, એમના દીકરાના નામેરો જ એક હાથી છે અશ્વત્થામાં, એને મારી નાખે, જાહેર કરી દઈએ કે અશ્વત્થામાં મરાણો જો ભૂલે ચૂકે હાથમાંથી હથિયાર ફેંકી દે તો કામ થાય, નક્કી નહીં પણ કલાશ ફેંકી દે. આમ આવેગમાં આવીને વાગે તો બાણ, ન વાગે થોથા, પ્રયોગ તો કરીએ, બધા કરી જા પ્રયોગ. અને ભીમે અશ્વત્થામા નામના હાથીને યુદ્ધના મેદાનમાં લાવીને ગદા મારીને મારી નાખ્યો અને જાહેર કર્યું, અશ્વત્થામા હતા, અશ્વત્થામા હતા. અને આ સમાચાર છે ગુરુદ્રોણના કાન સુધી પહોંચ્યા. ગુરુદ્રોણ એકદમ અટક્યા, હાથમાંથી હથિયાર ફેંકવા ગયા, પણ વિચાર થયો જાહેરાત કરનાર કોણ છે? ખબર પડી ભીમ જાહેરાત કરે છે. ગુરુદ્રોણે મનમાં વિચાર કર્યો ભીમનો વિશ્વાસ ન કરે, એની છઠ્ઠી મેં હાચું નીતિ બોલ્યો, આશા ન બોલે. મનમાંથી અર્જુનને જરાક પૂછ્યું, પણ વળતો વિચાર આવ્યો અર્જુનને ન પૂછાય, કદાચ એ રાજના સ્વાર્થમાં જાય. એક કામ કરું, યુધિષ્ઠિર મહારાજાને પૂછું, એ ખોટું નહીં બોલે. અને ગુરુદ્રોણે બૂમ મારી, યુધિષ્ઠિર મહારાજા. અને એ સમાચાર ભગવાન કૃષ્ણના કાને પડાણા, ખબર પડી ગઈ હમણાં પૂછશે કોણ મરાણું, અને આ સત્યની પૂછડી કઈ દેશે, હાથી મરાણું, આખી મારી રમત મારી જાય. યુધિષ્ઠિર મહારાજે કદમ ઉઠાવે, દ્વારકાધીશે બૂમ મારી, યુધિષ્ઠિર રૂક જાઈએ, બોલો પ્રભુ, જાઓ તમે ગુરુદ્રોણને એમ કહી દો તમારો પુત્ર અશ્વત્થામા મરાણો. યુધિષ્ઠિર જે ના કહી દીધું એ મારાથી નહીં થાય, કદાચ રાજ્ય ન મળે તો ભીખ માગીને જિંદગી પૂરી કરીશ, પરંતુ ખોટું નહીં બોલું, રાજની ખાતર હું ખોટું નહીં બોલું. અને એ વખતે દ્વારકાધીશે કીધું, યુધિષ્ઠિર મહારાજા સાંભળો, રાજ્ય મળો યા ન મળો એક બાજુ રહેવા દો, પરંતુ ભાઈ અર્જુનને જીવતો જોવાની ઈચ્છા હોય તો જાઓ, ખોટું બોલો, કહી દો અશ્વત્થામા મરા, અને જો આ તમે સત્યવાદી તને પકડી રાખશો, સત્યતાને પકડી રાખશો તો અર્જુન સાંજે નહીં ભાળે. અને મહાભારત એમ બોલે, યુધિષ્ઠિર જેવા મહારાજાને પણ ખોટું બોલવા માટે મજબૂર થવું પડે. સમય અને સંજોગ ભલ ભલાને મજબૂર કરી દે. આ દુનિયામાં કોઈ ડાહ્યો નથી, બરાબર યાદ રાખજો, આ દુનિયામાં કોઈ ગાંડો નથી, સમય જ વ્યક્તિને ડાહ્યો કરે છે અને સમય જ વ્યક્તિને ગાંડો કરે છે. વ્યક્તિનો ક્યારેક સમય હોય, દશકો હોય, ત્યારે સૌ એમ કહેતો હોય, બાકી એની બુદ્ધિ કેવી પડે, એમ એના કામમાં ફેર જ નહીં, એનું એસ્ટિમેટ એટલે ખલાસ, ઈ વ્યક્તિ હાજર હોય એટલે કામ બગડે જ નહીં, પણ એનો દશકો જાય શું કે ખબર, એને ક્યાં ભાન છે, એને બોલાવાય ભલામણા, કામ સારું કરવું હોય તો એનું નામ ન લે, એનું નામ લઈ તો કામ બગડી જાય આપણું. વ્યક્તિ તો એનો એ છે, આદમી તો અચ્છા હૈ ભક્ત બુરા હોતા હૈ, માણસ તો સારો જ છે એનો સમય ખરાબ છે. યુધિષ્ઠિર જેવું પાત્ર આજ ખોટું બોલવા માટે મજબૂર બની મજબૂર. યુધિષ્ઠિર મહારાજ ચાલતા થયા, દ્વારકાધીશને મનમાં થયું આ ખોટું બોલશે, પણ કોઈ દી બોલ્યા નથી ને ખોટું, એને હરખું નહીં આવે, તરત પાછું આમ ચોખવટ કરી દેહા, આમ ચોખવટ કરશે ને જો ગુરુદ્રોણ સાંભળી જાહે તો પથારી ફરી જાહે. યુધિષ્ઠિર મહારાજા માટે કોઈ દાડો ખોટું નતો બોલે ને, આપણે તો બધું એમ જ હાલતું હોય. યુધિષ્ઠિર મહારાજ આગળ વધ્યા અને એમ જ્યાં બોલ્યા અશ્વત્થામા હતા, ત્યાં દ્વારકાધીશે કીધું, નગારા ઢોલ દુદુંબી કરો શરૂ, ધબધવાટી બોલાવી પાછળથી. યુધિષ્ઠિર મહારાજા તુરંત બોલ્યા, નરો વા કુંજરો વા, પરંતુ સાંભળે એમ ક્યાં રહી, પાછલા શબ્દ હમણાણાની અશ્વત્થામા હતા શબ્દ સાંભળતાની સાથે ગુરુદ્રોણે હથિયાર ફેંકી દીધા. દ્વારકાધીશે કીધું, અર્જુન ઉઠાય ધનુષ્યબાણ, વિધિ નાખ ગુરુદ્રોણને. અર્જુને બે હાથ જોડ્યા છે, માલિક અમારા ક્ષત્રિયોનો ધર્મ છે નિશસ્ત્રી પુરુષ ઉપર હથિયાર ન ઉઠાવાય. ગુરુ દ્રોણની પાસે હથિયાર નથી, એની ઉપર મારે ઘા કેમ કરાય? દ્વારકાધીશ બોલ્યા છે, અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજઃ. આજ બધા તારા મનના માનેલા ધર્મ મૂકી એક બાજુ ઉઠાય. હું કહું છું વિધિરાજ ગુરુ દ્રોણ, આ બાજુ બરાબર. અર્જુને નિશાન તાક્યું, બીજી બાજુ દ્રુપદ મહારાજાએ નિશાન તાક્યું, એકી સાથે બે બાણ છીટ્યા અને બે બાણ વાગતાની સાથે જ ગુરુ દ્રોણનું મૃત્યુ થયું છે. સમય અને સંજોગ ભલભલાને ખોટું બોલવા માટે મજબૂર બનાવે મજબૂર. માટે ભગવાન સ્વામિનારાયણ લખે, મારો આશ્રિત એવું સાચું કદી ન બોલે, પોતાનો ને પારખો દ્રોહ થાય. અને આ શ્લોક એટલા માટે લખ્યો, સાચી વ્યક્તિ હોય ને એનાથી ભૂલ થઈ જાય પછી એને બહુ દુઃખ થાય, અને એટલું બધું દુઃખ થાય મનમાં એમ થઈ જાય હવે મારું કલ્યાણ જ નહીં થાય. પરંતુ દેશકાળ અનુસાર એના પ્રાયશ્ચિત આદિક બતાવ્યો હોય તો વ્યક્તિ પ્રાયશ્ચિત કરીને પાછો મોક્ષને માર્ગે ચાલતો થઈ જાય. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કે ખોટું બોલે તો બાધ નથી. ગુરુ દ્રોણ મરાણા છે. એક એક ઘટના બહુ અદભુત તમને કહી દઉં. બે ચાર મહિના પહેલા હું ગુરુ ભક્તિ પર વાંચતો હતો, એમાં લખ્યું હતું સર્વશ્રેષ્ઠ ગુરુ ભક્તિ કોની? તો કે એકલવ્યની. પછી મને એમ થયું કે એકલવ્યને કેમ આમ સર્વ કરતા શ્રેષ્ઠ ગુરુ ભક્તિ મૂક્યા હશે? પછી એની નોંધ લખી હતી, બહુ સરસ વાત લખી હતી. મહાભારતનું યુદ્ધ જ્યારે ખેલાણું ત્યારે એકલવ્ય પણ યુદ્ધની અંદર સામેલ હતો, કૌરવના પક્ષમાં હતો. અને એકલવ્ય પણ એ જ યુદ્ધની અંદર મરાણો, પણ એકલવ્ય જ્યારે મરાણો એ પહેલા થોડી ક્ષણ અગાઉ હજી દેહમાંથી પ્રાણ નહોતો નીકળ્યો અને લોહીના ખાબોછામાં ખરડાઈને પડ્યો હતો અને યુધિષ્ઠિર મહારાજની બાજુમાં નીકળ્યા. એકલવ્યને જોતા યુધિષ્ઠિર મહારાજા પાછા વળ્યા, અને પાછા જ્યારે વળ્યા એકલવ્યની પાસે જઈ અને યુધિષ્ઠિર મહારાજ કીધું, એકલવ્ય તું? હા મહારાજા હું. યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન કર્યો, એકલવ્ય મને ઘણા સમયથી તને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે, પૂછો આજે, સત્ય કહીશ? એકલવ્ય બોલ્યો છે કે આજ હું મૃત્યુની પથારી પર સૂતો છું, આજ ખોટી બોલીને મને શું ફાયદો છે? આપ જે પૂછશો સત્ય કહીશ. ત્યારે યુધિષ્ઠિર મહારાજે એમ કીધું, એકલવ્ય તારા જેવા દુનિયામાં કોઈ બાણા વાળી નથી, થયો નથી, થશે. અને આટલો બાણા વાળી થયા પછી ગુરુ દ્રોણે તારી પાસે અંગૂઠો માગ્યો ને તે આપી દીધો, આપી તો દીધો એક વાર, પણ આપ્યા પછી તને કોઈ દાડો જે તે દાન આપ્યું અંગૂઠાનું એ બદલમાં પ્રસાદતાપ થયો, દુઃખ થયું કોઈ દાડો કે અમે ખોટું કર્યું, યા તો ગુરુએ મારી પાસે અંગૂઠો માગી લીધો, આવી કોઈ દાડે તને શંકા ઉઠી? એકલવ્ય એવું બોલ્યા છે, કોઈ દાડો નથી ઉઠી, પણ મૃત્યુની પથારી પર પડ્યો છું માટે ખોટું નહીં બોલું. આ મહાભારતના યુદ્ધમાં એક વાર મને એવો સંકલ્પ ઉઠી ગયો કે મેં અંગૂઠો ન આપ્યો હોત તો સારું હતું એમ. યુધિષ્ઠિર મહારાજે કે ક્યારે સંકલ્પ ઉઠ્યો? અને એ વખતે એકલવ્ય એમ કીધું છે, મહારાજા સાંભળો, દ્વારકાધીશ જ્યારે રમત રમ્યા અને અશ્વત્થામાને મરાવી નાખ્યો હાથીને અને જાહેર કર્યું અશ્વત્થામા હતહા, અને એ શબ્દ મારા ગુરુ ગુરુ દ્રોણે સાંભળ્યા, અને ગુરુ દ્રોણે શબ્દ સાંભળતાની સાથે હથિયારો ફેંકી દીધા, અને હથિયારો ફેંકતાની સાથે આ બાજુ દ્વારકાધીશનો ઓર્ડર થયો અને અર્જુને નિશાન તાક્યું અને સાથે સાથે દ્રુપદ મહારાજાએ નિશાન તાક્યું, અને બંને મારા ગુરુ ગુરુ દ્રોણની ઉપર નિશાન તાક્યા, અને બરાબર એને ધનુષમાંથી બાણ છૂટવાની તૈયારી હતી, અને ત્યારે મારી દ્રષ્ટિ એના ઉપર પડી. મને ખ્યાલ આવી ગયો કે મારા ગુરુને વિંધવા માટે બંને તૈયારી કરી રહ્યા છે, તો મેં પણ ભાથામાંથી બાણ કાઢ્યું, મારા ધનુષ ઉપર ચડાવ્યું, મેં નિર્ધાર કર્યો કે આ બંનેના નિશાન ચૂકવાડી દઉં અને મારા ગુરુને બચાવી લો, અને મેં જ્યાં ધનુષ ઉપર બાણ ચડાવ્યું એ લોકોએ બાણ છોડ્યાની સાથે મેં પણ બાણ છોડ્યું, પરંતુ મારું બાણ ફગી ગયું, એના નિશાનને તાકી ન શક્યું, કારણ કે મારા જમણા હાથનો અંગૂઠો નહોતો. તે દાડે મારા મનમાં પ્રસાદતાપ થયો કે મેં અંગૂઠો જો ન આપ્યો હોત તો આજ હું મારા ગુરુને મરવા ન દેત, મારા ગુરુને હું બચાવી લઈત. બસ એટલો મને અફસોસ થયો, અંગૂઠો આપ્યો જેને કારણે આજ હું મારા ગુરુને બચાવી ન શક્યો. યુધિષ્ઠિર મહારાજા પાછા વળી એકલવ્ય સૂતો હતો, ઉઠાવીને છાતી લગાવ્યો, ધન્ય હો એકલવ્ય, તારી ગુરુ ભક્તિ ને ધન્ય હો, સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી તારા તુલ્ય કોઈની ગુરુ ભક્તિ નહીં થાય. સુખદેવજી મહારાજ અહીંયા તો એ વર્ણન કરે છે કે સમય અને સંજોગ માણસને ખોટું બોલવા માટે મજબૂર બનાવે છે. ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ જે શ્લોક લખ્યો એમાં ભલવલાને સંશય થાય છે. આજથી લગભગ 22-25 વર્ષ પહેલા, મારી 10-11 વર્ષની અવસ્થા હતી ત્યારની વાત તમને કહું, એક બહુ મોટા વક્તા, એ ગામની અંદર ગામનું નામ નહીં આપું, વક્તાનું નામ નહીં આપું, કથા કરવા આવેલા, અને કથા જ્યારે પૂર્ણ થઈને ત્યારે એમને ભેટમાં શિક્ષાપત્રી આપી, અને શિક્ષાપત્રી જ્યારે એને આપી એટલે શિક્ષાપત્રી ખોલીને વાંચીને બરાબર આ શ્લોક નીકળ્યો, સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ નક્કર હિ ચિત. પોતાનો પારકો દ્રોહ થતો એવું કોઈ દિવસ સાચું વચન ન બોલવું, ખોટું બોલવું. અને આ શ્લોક વાંચતાની સાથે વક્તાએ શિક્ષાપત્રીને પેક કરી લીધી અને એવું બોલ્યા, ગામમાં હરિભક્તો ઘણા બધા એવું બોલ્યા, જે પોતાના આશ્રિતને ખોટું બોલવાની આજ્ઞા કરતા હોય એને હું ભગવાન માનવા તૈયાર જ નથી. હરિભક્તો હૃદયમાં દુઃખ બહુ થયું, એ તો ઉત્તર આપી ન શકે. અને એ જ ગામમાં વળતે વર્ષે આ સંપ્રદાયના જાણેતા વક્તા પરમ પૂજ્ય જગત પ્રકાશ દાસ સ્વામીની કથા, અને ત્રણેક દિવસ થયા અને સ્વામી ઉતારે જ્યારે ગયા ત્યારે પેલા હરિભક્તો સ્વામીની પાસે રોઈ પડ્યા કે સ્વામી, અમારા ગામમાં ફલાણા વક્તા કથા વાંચી ગયા, અને કથા વાંચી આટલું જ નહીં, અમે શિક્ષાપત્રી જ્યારે આપીને ત્યારે એને ભરસભામાં એમ કીધું કે અમે સ્વામિનારાયણ ભગવાન કહેવા હું તૈયાર નથી, જે પોતાના આશ્રિતને ખોટું બોલવાની આજ્ઞા કરતા હોય એને હું ભગવાન જ નથી માનતો. પણ સ્વામી અમે તેને શું ઉત્તર આપી શકીએ? સ્વામી કીધું, સારું, ક્યારેક મોકો મળશે ત્યારે ઉત્તર કરીશ. અને બરાબર એક વર્ષ ત્યારબાદ વ્યતીત થયું, મહુવા મંદિરની પ્રતિષ્ઠા, શિખરબદ્ધ મંદિર છે, અને એમાં સ્વામી જાણે જાણીને પેલાને આમંત્રણ આપ્યું, કથામાં ખૂબ આગ્રહ કરીને આમંત્રણ આપ્યું, તમારે કથામાં આવવાનું જ છે. અને પછી કથામાં આવ્યા ખરા, કથામાં જયારે આવ્યા ને ત્યારે સ્વામી ટન મારીને પેલો પ્રશ્ન ઉઠાવ્યો કે સ્વામિનારાયણ સર્વ અવતાર ઈષ્ટ દેવ આ બ્રહ્માંડમાં અનેક આત્માનું કલ્યાણ કરવા માટે પધાર્યા છે, પરંતુ એમની લખાયેલી શિક્ષાપત્રી એની અંદર કેટલાને સંશય થાય છે, અને શિક્ષાપત્રીના અર્થઘટનને સમજવામાં ફેર રહેવાને કારણે એમ માને છે કે સ્વામિનારાયણ ભગવાન નથી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીનો 26મો શ્લોક એમ લખ્યો, સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરે ચિત, મારો આશ્રિત પોતાનો અને પારકો દ્રોહ થતો એવું સત્ય વચન ન બોલે. આ શ્લોક ઉપર કેટલાય નિર્ણય લઈ લે છે કે સ્વામિનારાયણ ભગવાન નથી. પણ જે આવો નિર્ણય લેતા હોય મારો એક પ્રશ્ન છે, અને જે વાત શતાનંદ સ્વામી ટીકાની અંદર બહુ સુંદર રીતે સમજાવી, ભગવાન સ્વામિનારાયણ ખોટું બોલવાની ક્યારે આજ્ઞા કરી, બહુ સરસ બતાવી.